આકાશવાણી સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી બીએપીએસ કાર્યકર મહોત્સવને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પરિવારથી ઉપર ઉઠીને કાર્ય કરવું એ જ સાચી સમાજ સેવા છે. સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી. મહારાષ્ટ્ર વિધાનસભાના 3 દિવસના વિશેષ સત્રનો આજથી પ્રારંભ. અને બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 5 વિકેટે 273 રન કર્યા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં બોચાસણવાસી અક્ષય પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા બીએપીએસની સુવર્ણ જયંતિ ઉજવણી સમારોહમાં વર્ચ્યુઅલ રીતે સંબોધન કરશે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં વિશ્વના 30 દેશોમાં સેવારત 1 લાખથી વધુ કાર્યકરોનું સન્માન કરવામાં આવશે અને 2000થી વધુ કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરશે. બીએપીએસ સંસ્થાના સ્વયંસેવકોએ કોવિડ-10 ઉપરાંત ધરતીકંપ પૂર જેવી કુદરતી આપત્તિઓમાં 25 ગામોનું પુનઃવર્ષન કરીને 75 શાળાઓના નિર્માણમાં યોગદાન આપ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે જણાવ્યું હતું કે સરકાર દેશભરમાં કનેક્ટિવિટી વધારવા માટે પ્રતિબદ્ધ છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું કે દિલ્હી મેટ્રોના 4થા તબક્કામાં રીઠાલા કુંડલી કોરિડોરને મંજૂરીથી દિલ્હી અને હરિયાણા વચ્ચેની અવરજવર વધુ સરળ બનશે. ઉલ્લેખનીય છે કે ગઈકાલે કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના 4થા તબક્કા હેઠળ કોરિડોરને મંજૂરી આપી હતી, જે આગામી 4 વર્ષમાં પૂર્ણ થશે. પ્રધાનમંત્રીએ 85 નવા કેન્દ્રીય વિદ્યાલયો શરૂ કરવાના કેબિનેટના નિર્ણયની પણ પ્રશંસા કરી છે. તેમણે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે વધુ ને વધુ લોકો શાળા શિક્ષણની સુવિધા આપવાના ઉદ્દેશ સાથે સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે પોતાની જાત અને પરિવારથી ઉપર ઉઠીને સમાજ માટે કામ કરવું એ જ મોટી સેવા છે. તેમણે જણાવ્યું કે સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી મળે છે. અમદાવાદમાં ગુજરાત લોકસેવા ટ્રસ્ટના 35મા વર્ષમાં પ્રવેશ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના 1 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે આજે સવારે અમદાવાદમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું. આજે સાંજે તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બીએપીએસ અક્ષરધામ દ્વારા આયોજિત કાર્યકર્તા સુવર્ણજયંતિ ઉત્સવમાં હાજરી આપશે. સંયુક્ત રાષ્ટ્રએ 21 ડિસેમ્બરના રોજ વિશ્વ ધ્યાન દિવસ ઉજવવાની જાહેરાત કરી છે. ભારત સહિતના અનેક દેશોએ રજૂ કરેલા મુસદ્દા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ સર્વાનુમતે સ્વીકાર્યો છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત પ્રવર્તનની હરીશે તેને વ્યાપક કલ્યાણ અને આંતરિક પરિવર્તનનો દિવસ ગણાવીને એક્સ હેન્ડલ પર આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે 21 ડિસેમ્બર શિયાળુ સંક્રાંતિનું પ્રતીક છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત ઉપરાંત લિક્ટેનસ્ટીન, શ્રીલંકા, નેપાળ, મેક્સિકો સહિતના દેશોના મુખ્ય જૂથે આ અંગેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. મહારાષ્ટ્ર વિધાનસભાનું 3 દિવસીય વિશેષ સત્ર આજથી મુંબઈમાં શરૂ થયું છે. આજે અને આવતીકાલે નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવામાં આવશે અને વિધાનસભા અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. કાર્યવાહીનું નિરીક્ષણ કરવા માટે વચગાળાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને 9 વાર્ડના ધારાસભ્ય કાલિદાસ કોડામ્બકરની નિયુક્તિ કરવામાં આવી છે. સોમવારે વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી યોજાશે. ત્યારબાદ દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહાગઠબંધન સરકાર વિશ્વાસમત મેળવશે. તાજેતરમાં પૂર્ણ થયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી, શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના મહાગઠબંધનને 288માંથી 230 બેઠકો મળી હતી. એડિલેડ ઓવલ ખાતે રમાઈ રહેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટના બીજા દિવસે આજે ઓસ્ટ્રેલિયાએ છેલ્લા અહેવાલ પ્રમાણે 5 વિકેટ ગુમાવીને 273 રન કર્યા છે. અગાઉ ઓસ્ટ્રેલિયાએ ગઈકાલના 1 વિકેટે 86 રનના સ્કોર સાથે તેની પ્રથમ ઇનિંગ પુનઃ શરૂ કરી હતી. માર્નુસ લાબુશેને 64 રન કર્યા હતા. ગઈકાલે પ્રથમ દિવસે ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાના મિચેલ સ્ટાર્કે 6 વિકેટ લઈને ભારતની ઇનિંગ 180 રને સીમિત કરી હતી. ભારત વતી સૌથી વધુ 42 રન નીતીશકુમાર રેડ્ડીએ નોંધાવ્યા હતા. 5 મેચની શ્રેણીમાં ભારત 1-0થી આગળ છે. પર્થમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારત 295 રનના મોટા અંતરથી જીત્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ EIR ન્યૂઝ _ABADને ફોલો કરી શકો છો. ઉર્જા આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહરલાલ આજે આંધ્રપ્રદેશના વિજયવાડામાં ઉર્જાવીર યોજનાનો પ્રારંભ કરાવશે. આ પ્રસંગે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પણ ઉપસ્થિત રહેશે. આ યોજનાનો ઉદ્દેશ્ય ઉર્જા કાર્યક્ષમતામાં વધારો કરીને પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પાદનોને પ્રોત્સાહિત કરવાનો છે. શ્રી મનોહરલાલ આજે રાજ્ય સરકારના અધિકારીઓ સાથે શહેરી વિકાસ અને ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓની પણ સમીક્ષા કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ભારતીય સશસ્ત્ર દળોના સાહસ, બહાદુરી, મનોબળ અને બલિદાનને સલામ કરી હતી. તેમના સંદેશમાં શ્રી સિંહે કહ્યું કે આ દિવસ ભારતીય સશસ્ત્ર દળોના સાહસ અને યોગદાનને યાદ કરવાનો દિવસ છે. તેમણે ભારતને સુરક્ષિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા બદલ તેમની પ્રશંસા કરી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ આવતીકાલથી રશિયાની સત્તાવાર મુલાકાતે જશે. 3 દિવસની મુલાકાત દરમિયાન સંરક્ષણ મંત્રી અને તેમના રશિયન સમકક્ષ આન્દ્રે બેલોસોવ મોસ્કોમાં સૈન્ય અને લશ્કરી ટેકનિકલ સહકાર પર ભારત રશિયા આંતર સરકારી આયોગની 21મી બેઠકની સહ અધ્યક્ષતા કરશે. બંને નેતાઓ સૈન્યથી સૈન્ય અને ઔદ્યોગિક સહયોગ સહિત સંરક્ષણ ક્ષેત્રે બંને દેશો વચ્ચેના બહુઆયામી સંબંધોની સંપૂર્ણ શ્રેણીની સમીક્ષા કરશે. શ્રી સિંહ 9 ડિસેમ્બરે કેલિનિનગ્રાડમાં યંત્ર શિપયાર્ડ ખાતે ભારતીય નૌકાદળના નવીનતમ મલ્ટીરોલ સ્ટીલ્થ ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટ INS તુશીલને પણ સામેલ કરશે. નૌકાદળના વડા એડમિરલ દિનેશ કે ત્રિપાઠી આ સમારોહમાં તેમની સાથે રહેશે. આ ઉપરાંત સંરક્ષણ મંત્રી બીજા વિશ્વયુદ્ધ દરમિયાન શહીદ થયેલા સોવિયત સૈનિકોના સન્માન માટે મોસ્કોમાં અજાણ્યા સૈનિકોના સમાધિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરશે, તેમજ ભારતીય સમુદાયના સભ્યો સાથે પણ વાતચીત કરશે. સુશાસન સપ્તાહ દરમિયાન 19 ડિસેમ્બરે દેશવ્યાપી અભિયાન પ્રશાસન ગામ કી ઓર શરૂ કરવામાં આવશે. એક સપ્તાહનો આ કાર્યક્રમ 24 ડિસેમ્બર સુધી ચાલશે, જેમાં દેશભરના તમામ જિલ્લાઓને કાર્યક્રમોમાં આવરી લેવામાં આવશે. આ અભિયાનમાં 700થી વધુ જિલ્લા કલેક્ટરો ભાગ લેશે અને અધિકારીઓ તાલુકા અને પંચાયત સમિતિના મુખ્ય મથકોની મુલાકાત લેશે. સરકાર જાહેર ફરિયાદોના નિવારણ અને સેવા વિતરણમાં સુધારો કરવા માટે તાલુકા સ્તરે ત્રીજીવાર રાષ્ટ્રીય અભિયાન ચલાવશે. કાશ્મીર ખીણમાં ભીષણ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. શ્રીનગર લેહ ધોરીમાર્ગ પર જોજીલા પાસ ખાતે ગઈકાલે લઘુત્તમ તાપમાન -19 ડિગ્રી નોંધાયું હતું. શ્રીનગરમાં ઠંડીમાં સાધારણ ઘટાડો થતાં તાપમાન -2 ડિગ્રીએ પહોંચ્યું હતું. શોપિયામાં -4.5, પહેલગામ અને બાંદીપોરામાં -4.3 નોંધાયું હતું, જ્યારે લોકપ્રિય પર્યટન સ્થળ ગુલમર્ગ ખાતે -3.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગે 14 ડિસેમ્બર સુધી કાશ્મીરના મેદાની વિસ્તારોમાં શુષ્ક હવામાનની અને પર્વતીય વિસ્તારોમાં હળવો વરસાદ અને બરફવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. દક્ષિણ કોરિયાની નેશનલ એસેમ્બલી મંગળવારે તેમની વિવાદાસ્પદ માર્શલોની ઘોષણા બાદ રાષ્ટ્રપતિ યુન સુક યેઓલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પર મતદાન કરવા માટે આજે સુનિશ્ચિત થયેલ છે. રાજકીય પક્ષો અને મીડિયાને નિયંત્રિત કરવાના હેતુથી લશ્કરી કાયદો લાદવાનો આ નિર્ણય 190 સાંસદો દ્વારા નકારવામાં આવ્યો, ત્યારબાદ 6 કલાક પછી પાછો ખેંચી લેવામાં આવ્યો હતો. મુખ્ય વિપક્ષ ડેમોક્રેટિક પાર્ટી અને અન્ય 5 પક્ષો દલીલ કરે છે કે ઘોષણા બંધારણનું ઉલ્લંઘન કરે છે. મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવા માટે 2/3 બહુમતી જરૂરી છે. જે બંધારણીય અદાલત દ્વારા માન્ય રાખવામાં આવે તો યુએનને પદ પરથી દૂર કરી શકે છે. 2017માં પાર્ક યુનહે પછી મહાભિયોગનો સામનો કરનાર યુન માત્ર બીજા દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ હશે. આ દરમિયાન યુન સુક યેઓલ લશ્કરી કાયદો લાદવાના નિષ્ફળ પ્રયાસ પછી તેની પ્રથમ જાહેર ટિપ્પણીમાં રાષ્ટ્રને માફી માંગી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્ચ્યુઅલ માધ્યમથી BAPS કાર્યકર મહોત્સવને સંબોધશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે પરિવારથી ઉપર ઉઠીને કાર્ય કરવું એ જ સાચી સમાજ સેવા છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.